पद 83 निस्पृह देश सुहामणो।
निर्भय नगर उदार हो, निस्पृह देश सुहामणो। निर्भय नगर उदार, निर्मल मन मंत्री बड़ो, निर्मल मन मंत्री बड़ो। राजा वस्तु विचार वसे अंतर जामी, वसे अंतर जामी। संतोष का मामोद शा साधु संगत दृढ़ पोल हो, दृढ़ संतोष का मामोद शा साधु संगत दृढ़ पोल। पोलियो विवेक सुजाग तो, पोलियो विवेक सुजाग तो। आगम पायक तो वसे अंतर जामी, वसे व्यवहार हो। दृढ़ विश्वास वितागरो, सुविनोदी व्यवहार। मित्र वैराग विहड़े नहीं, मित्र वैराग विहड़े नहीं। क्रीड़ा सुरति अपार वसे अंतर जामी, वसे अंतर जामी। समता निर्गंभीर हो, भावना बार नदी बहे समता निर्गंभीर। ध्यान चही वचो भर्यो रहे, ध्यान चही वचो भर्यो रहे। समपन भाव समीर वसे अंतर जामी, वसे अंतर जामी। दुकाल नयोग पूचालो नगरी नहीं, दुष्ट दुकाल नयोग। इति अनिति व्यापे नहीं, इति अनिति व्यापे नहीं। आनंद घन पर भोग वसे अंतर जामी, वसे अंतर जामी। निस्पृह देश सुहामणो, निर्भय नगर उदार हो। निस्पृह देश सुहामणो, निर्भय नगर उदार। निर्मल मन मंत्री बड़ो, निर्मल मन मंत्री बड़ो। राजा वस्तु विचार वसे अंतर जामी, वसे अंतर जामी, वसे
पद्मा યોગીરાજે અંતર્યામીનું સ્થાન બતાવવા ઉપમાન પ્રમાણનો ઉપયોગ કર્યો છે અને સુંદર રૂપકો મૂક્યા છે. પ્રથમ એમાં જે સ્થાન પ્રાપ્ત કરવાનું છે તેનો નિર્દેશ કરવામાં આવ્યો છે કે તેનો દેશ, પ્રાંત, ત્યાંના રાજા, પ્રધાન કોણ હોય, કેવા હોય તેનો પરિચય આપ્યો છે. એમાં એ સ્થાન શેરીનું વર્ણન, એના પોળિયાનું વર્ણન, તેમજ એ કઈ નદી પર આવેલ છે એનું વર્ણન કર્યું છે. સાથે સાથે એ નગરનું વાતાવરણ કેવું છે, એ સ્થાનનો મહિમા કેવો ભારી છે, તેમજ એ નગરમાં અનેક પ્રકારની સગવડોનો સદ્ભાવ ઉપરાંત અનેક પ્રકારની અગવડોનો અભાવ છે તે બતાવેલ છે. આવો અવસર વારંવાર મળતો નથી, માટે મળેલ અવસર ન ચૂકવા પ્રેરણા કરી છે. સોમા પદમાં પણ અવસર ન ચૂકવાની પ્રેરણા છે, પણ ત્યાં જીવનની અસ્થિરતા તેમજ ધનમાલ અહીં રહી જવાના છે તે બતાવવા પૂર્વક મળેલ અવસરનો લાભ લેવા વાત કરી છે. જ્યારે અહીંયા સાધ્ય સ્થાનની ભવ્યતા, સુંદરતા અને આકર્ષકતા બતાવી વર્તમાનમાં મળેલ તક ન ચૂકવા ભલામણ કરી છે. નિસ્પૃહ દેશ સુહામણો, નિર્ભય નગર ઉદાર હો, વસે અંતરયામી. નિર્મળ મન મંત્રી વડો, રાજા વસ્તુ વિચાર હો, વસે અંતરયામી. જ્યાં સુધી જીવને કોઈ પણ પ્રકારની સ્પૃહા છે ત્યાં સુધી સંસારનો અંત આવતો નથી. પોતાના સ્વભાવ સિવાય બીજું કાંઈ જ મેળવવા જેવું નથી એવી દ્રઢ શ્રદ્ધા થાય ત્યારે તે મુમુક્ષુ બને છે. સ્પૃહા એટલે કે દુન્યવી વસ્તુઓ પ્રત્યેની ઈચ્છાઓ, કામનાઓ, લાલસા, એનો અંશ માત્ર જેમનામાં રહ્યો નથી એવા પુરુષ વર્ગથી આ દેશ સુહામણો છે. અર્થાત તે દેશમાં વસનારાઓથી તે આત્મિક સૌંદર્યતાથી ભરપૂર સુખકારક અને રળિયામણો રહ્યો છે. એવા દેશની અહીંયા ઝાંખી કરાવી પોતાના આત્માને બોધ આપતા યોગીરાજ કહે છે કે હે આત્મન, તે દેશમાં વસનારા બધા ઉદાર દિલવાળા છે અને નિર્ભીકપણે જીવન જીવી રહ્યા છે. તેથી દેશમાં આવેલા નગરનું નામ નિર્ભય નગર છે. જેમ પોતાનામાં પ્રતિબિંબિત પદાર્થો આવવા છતાં દર્પણને ભાર લાગતો નથી અને ક્રોધાદિના વિકારો થતા નથી, તેમ જ્ઞેયોને જાણવા છતાં તેઓ રાગાદી ભાવો રહિત નિર્વિકારી જીવન જીવી રહ્યા છે અને જીવનને સાર્થક બનાવી રહ્યા છે. એવા અંતર્યામી પુરુષોનો આ દેશમાં વસવાટ છે. નિર્મળ મન મંત્રી વડો, રાજા વસ્તુ વિચાર હો. દરેક વ્યક્તિની અંદર પોતાના મનના ભંડકિયામાં ઢગલાબંધ અનુભવોનો ખડકલો સંસ્કાર રૂપે જમા થયેલો હોય છે. પોતે આંખો બંધ કરીને બેસે તો પણ તે સંસ્કારો કીડિયારાની જેમ ઉભરાય ઉભરાઈને દ્રષ્ટિપથ પર આવે છે. ભયોની ભૂતાવળનું આ ચલચિત્ર મનની ભીતર ચાલ્યા જ કરતું હોય છે. જ્યારે આવા દ્રશ્યો સદંતર ભૂસાઈ જાય છે ત્યારે નિર્મળ થયેલ જ્ઞાન ચક્ષુ દ્વારા પરમાત્માને પામી શકાય છે. વસ્તુતત્વ વિચારતા પરમાત્મા દર્શન માટે ચક્ષુની આવશ્યકતા નથી, કેમ કે આત્મા સ્વયં પ્રકાશક શક્તિ છે. ચક્ષુ તો અંતર આત્માની બારી જેવું છે. એ બારીમાંથી જોવાવાળો સ્વયં ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. બહારના પદાર્થોને જોવા માટે ચક્ષુની જરૂર છે, પરંતુ ભીતર વસતા ચિદ્ગન આત્માને જોવા કે પામવા માટે ચક્ષુ, મન, વચન વગેરે કોઈની જરૂર નથી. દુનિયાના ભૌતિક પદાર્થોને જોવા, જાણવા, વર્ણવવા, સાંભળવા કે સમજવા માટે આપણી ઇન્દ્રિયો વગેરે બહિર્મુખ સાધન બની શકે, પણ આધાર તો નિર્ગુણ, નિષ્ક્રિય, અમૂર્ત ચૈતન્ય બ્રહ્મનો જ લેવો પડે. વળી બ્રહ્મ વિદ્યાના મંદિરમાં પ્રવેશ મેળવવા માટે પહેલાં ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર રૂપી પગરખા બહાર ઉતારવા જ પડે. આવા અગમ્ય પરમાત્મા વિશે કેવી રીતે ઉપદેશ આપવો તે સમજાતું નથી. આત્મા વિશે સામાન્ય રીતે આપણને જે જ્ઞાન હોય છે તેને સંપૂર્ણ સત્ય માની લેવાની ભૂલ આપણે ન કરીએ અને પ્રત્યેક પળે સભાનતા કેળવીએ તો જ આત્મજ્ઞાનને માર્ગે પદાર્પણ કરી શકીએ. જ્યાં નિસ્પૃહતા હોય ત્યાં જ નિર્ભયતા ટકે છે. સ્પૃહાવાળાને જગતમાં કોઈ ને કોઈ ભય સતાવતો હોય છે. ઠેઠ વડાપ્રધાનથી માંડીને ભિખારી સુધી બધાને કોઈ ને કોઈ સ્પૃહા સતાવતી હોય છે. વડાપ્રધાનને પોતાની ખુરશી ટકાવી રાખવાની ઈચ્છા છે, તો ભિખારીને પેટ પૂરતું મેળવવાની ઈચ્છા છે, એને કારણે તેઓ ભયમાં જ જીવે છે. વડાપ્રધાનને પ્રજા મારી આજ્ઞા તો માનશે ને, મને ઉથલાવી તો નહીં પાડે ને, એ ભય સતાવતો હોય છે. જ્ઞાનસારમાં ઉપાધ્યાયજી મહારાજે ભયનું કારણ આશા બતાવ્યું છે. ભયનું કારણ આશા, ઈચ્છા, અપેક્ષા, સ્પૃહા, જે કહો તે બધા લગભગ એક જેવા જ છે. અપેક્ષા વગરનાને કોઈ ભય નથી એમ બતાવીને પછી જણાવે છે કે જે મહાત્માને કશું ગોપવવાનું નથી, છુપાવવાનું નથી, કશાનું આરોપણ કરવાનું નથી, કશું છોડવા યોગ્ય નથી, આપવા યોગ્ય નથી, અને જેને બધી જ વસ્તુઓ જ્ઞાન દ્વારા માત્ર જ્ઞેય જ બને છે તેવો ખરેખરા નિર્ભય છે. જેને પોતાના સ્વભાવમાં રમણતા કરવી છે, જેની પાસે અખંડ જ્ઞાનનું સામ્રાજ્ય છે, તેવા આત્માઓને કોનો ભય હોય? એ મહાત્માઓ આત્માના નિરપેક્ષ સ્વભાવને પ્રાપ્ત કરવા નિરાલંબ અનાલંબન યોગમાં પ્રવર્તે છે. તે દેશનો રાજા વસ્તુ તત્વને જાણવાની જિજ્ઞાસા વાળો છે. દેવગુરુ ધર્મરૂપ તત્વત્રયીનો આરાધક છે. તે વિચારવંત જ્ઞાની છે. તે દેશના રાજાનો વહીવટ કરતા હોદ્દેદાર મંત્રી તરીકે નિર્મળ મન છે. જેના મનના પરિણામ સદાય નિર્મળ શુભ ભાવમાં વહી રહ્યા છે તેવો તે મંત્રી છે. આવી સુલભ જોગવાઈઓ વાળો તે દેશ છે. વળી શિવગામી એટલે કે મુક્તિપુરીના હિતેચ્છુ સાધકો એવા મુનિરાજો, તમે આ કથા વાર્તાને ધ્યાન દઈને સાંભળો, પ્રમાદ રહિત થઈ સાંભળો. તે નગરીમાં વસનારા ભાગ્યવંતા આત્માઓને કૈવલ્ય લક્ષ્મી નામની દેવી પરમ શીતલતારૂપ શાંતિ અર્પી રહી છે. વળી જો નિષ્કામી અર્થાત તમારે સર્વ કામનાઓ અને ઈચ્છાઓથી તૃપ્તિ પામવી હોય તો મારી કથા ધ્યાન દઈને સાંભળો, દુર્લક્ષ કર્યા વગર સાંભળો. તે નગરીમાં વસનારા કેવલ કમલા એટલે વિષ્ણુની પત્નીએ પણ તેમને પોતાના નાથ તરીકે માન્યા છે. વળી સુણ સુણ શુભકામી એટલે અધૂરી રહી ગયેલી ઈચ્છાઓની પૂર્તિ કરવાના ભાવવાળા સાધુ પુરુષો, તમે સાંભળો કે તમારી કામનાઓનો ભોગવટો કરવા તે દેવી સ્વર્ગપુરીમાં પણ તમારી સાથે રહી તમને સહાય કરશે. માટે હે આત્મા, તું ચૂકીશ નહીં. હે મારા સાહેબા, તમે પણ ચૂકશો નહીં. જ્ઞાનની ભક્તિ સમ્યક ભાવથી કરી લેવાનો આ મોંઘો મૂલો અવસર પ્રાપ્ત થયો છે. તીર્થંકર પરમાત્માના અતિશયો સમવસરણ, ત્રણ ગઢ, ધર્મધ્વજ, ધર્મચક્ર, અષ્ટપ્રતિહાર્ય રૂપ છત્ર, ચામર, ભામંડળ, સિંહાસન, અશોક વૃક્ષ, સુરપુષ્પ વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, બારે પર્ષદા, આ બધું જોઈને વિષ્ણુની પત્ની લક્ષ્મી દેવીએ પ્રભુને પોતાના સ્વામી માન્યા છે. પ્રભુના વિહાર વખતે વૃક્ષો નમી રહ્યા છે, પક્ષીઓ પ્રદક્ષિણા આપી રહ્યા છે, કાંટા ઊંધા મુખવાળા થઈ રહ્યા છે, ચારે બાજુ દુષ્કાળ, રોગ, મારી મરકી વગેરે ઉપદ્રવો નાશ પામી રહ્યા છે. પ્રભુને પગલે પગલે સુવર્ણ કમળો પ્રભુના પદાર્પણ માટે રચાઈ રહ્યા છે. માટે હે ચેતન, હે મુક્તિપુરીના ગામી, હે મુક્તિપુરીના નાથ, તને નિષ્કામ કર્મ કરવા માટે અથવા શુભ પ્રકારની એવી અતિશયવાળી પુણ્યાયરૂપ કામનાઓની પૂર્તિ કરવા તને આ માનવભવ આર્યક્ષેત્ર ઉત્તમ સાધન સામગ્રીઓ તેમજ સાધુ સંતોની જોગવાઈઓ પ્રાપ્ત થઈ છે, તેને તું રોજિંદા બનાવજે. એટલે પ્રત્યેક વર્તમાન સમય ભારે કિંમતી છે. લાખો ખર્ચતા એક ક્ષણ હાથમાં આવતી નથી એમ સમજી વર્તમાનમાં જ રહેજે. પ્રત્યેક ક્ષણમાં જાગૃત રહેવારૂપ રુજુસૂત્ર નયનો રોકડીઓ વેપાર કરજે. ભૂત ભાવિની કલ્પનાઓમાં રહીને તું વર્તમાનને બગાડવારૂપ દેવાળીઓ વેપાર ન કરજે. જો તું આમ કરીશ તો પછી તારે ડૂબવાનો વખત જ નહીં આવે. અનંતો ભૂતકાળ આજે નષ્ટ થયો છે, ભવિષ્ય અનુત્પન્ન છે, માટે વર્તમાનને જ સાચવજે. આવી હિત શિક્ષા મહાત્મા આનંદગંજી પોતાના આત્માને આપી રહ્યા છે, જે આપણને પણ લાગુ પડે છે. દ્રઢ સંતોષ કામા મો દશા, સાધુ સંગત દ્રઢ પોળ હો, પોલિયો વિવેક સુજાગતો, આગમ પાયક તોલ હો. મોદશા એટલે મનોદશા, મોહદશા. મોહના ઉદયે ઉત્પન્ન થતી મિથ્યા કામો કરવાની મોહ મનોદશા તને જે સતાવી રહી છે તેને દ્રઢ સંતોષરૂપી ધર્મમાં સ્થિર કરી જીતજે. કામ, ક્રોધ, મોહ, લોભ, માયા, લાલસા, અતૃપ્તિ આ બધા કર્મના ઉદયજનિત વિપરીત ભાવો છે. જેનો ઉદય થયે આત્મા પોતાના ઘરમાંથી બહાર નીકળી પોતાના ભૌતિક સ્વાર્થ કાજે બીજાનું અહિત કરવા પ્રેરાય છે. આ જીવની અનાદિની સ્થિતિ છે. તેને જીતવા પુદ્ગલ ભાવમાં સંતોષ ગુણ કેળવવો જરૂરી છે. પુદ્ગલનું નિમિત્ત પામીને આત્માની ખાના ખરાબી થઈ છે એ વાત જ્યારે બરાબર શ્રદ્ધામાં આવે ત્યારે જીવ પર પદાર્થને મેળવવાથી પાછો ફરે છે. સારા કામ કર્યા પછી પણ તેનો અહમ જીવને સતાવે છે. સારા કામ કરવા તે ઘણું સારું છે પણ તેનું અભિમાન ખતરનાક છે. અરે, ગર્વ ન કરવાનો પણ જીવને અહમ રહી શકે છે એટલે આત્મઘરમાં આવવું કઠિન પડે છે. સૂફી સંતો તો કહે છે, નેકી કર ઓર દરિયા મેં ડાલ. બાહુબલીને દીક્ષા લીધા પછી કેવલી બનેલા પોતાના નાના ભાઈઓને વંદન કરવા જવાના ભાવ થતા ન હતા. તે અહંકાર જરૂર હતો પણ સંસારી જીવો જે ખોટા કામો કરીને અહંકાર કરે છે તે મિથ્યા અહંકારની અપેક્ષાએ તે સુધરેલો અહંકાર હતો. આત્માર્થીની અપેક્ષાએ વિચારતા તે અહંકાર જરૂર ખરાબ હતો, હલકો હતો, તુચ્છ હતો પણ ખતરનાક તો નહોતો જ, કારણ કે તેમાં બીજાનું બગાડવાનો ભાવ નહોતો. જે કામો કરવામાં બીજાનું બગાડવાનો ભાવ હોય અને છતાં જીવને તેમાં પોતાના બુદ્ધિને કારણે, આવડતના કારણે, હોશિયારીના કારણે અભિમાન રહે, તે અભિમાન અહંકાર ખતરનાક કોટીના ગણાય. ખરી રીતે જોતાં તો કોઈના પણ માટે સારા કે ખરાબ અભિપ્રાય રાખવા એ જ આપણા માટે બંધન છે. જો કોઈના માટે લેશ માત્ર અભિપ્રાય ન રહે તો આત્મા આત્મભાવમાં સંપૂર્ણપણે સમાઈ જતા મોક્ષ થઈ જાય. સૌ સૌના કર્મો ભોગવી રહ્યા છે, આપણે આપણા કર્મ ભોગવી રહ્યા છીએ. પછી હવે ત્યાં કોઈના માટે પણ અભિપ્રાય બાંધવાની જરૂર રહેતી નથી. જેમ દર્પણમાં વસ્તુઓ પ્રતિબિંબિત થાય છે પણ તેને કોઈ અભિપ્રાય હોતો નથી, તો ગમે તેટલી સારી કે નરસી વસ્તુઓ આવીને તેમાં પડે છતાં તેને જરા પણ ભાર લાગતો નથી. પાણીના પ્રતિબિંબથી ભીંજાતો નથી અને અગ્નિના પ્રતિબિંબથી ભૂંજાતો નથી. તેના પરિણામ ઉષ્ણ થતા નથી, બગડતા નથી. તે તો હરેક પળે પોતાના અવિકારી દાર્પણ્ય ભાવમાં જ રહે છે અને આ જ તેની સફળતા છે. સારા કામ કર્યા પછી પણ અભિમાન રહે તો તેનાથી આત્મા ઉપર ભાર વર્તે છે અને અભિમાનનો ભાર બોજો ઉપાડનાર સુખને અનુભવી શકતો નથી. માટે જો તારે સુખી થવું હોય તો સંતોષ ઘરમાં આવજે અને જે કંઈ સારું કરાય તે વખતે દર્પણની જેમ અવિકારી રહેજો. કબીર કહે છે, ચેતન ચોકી બેઠ કર મન મેં રાખો ધીર, નિર્ભય હો નિસંક ભજ કેવલ કહે કબીર. હે ચેતન, મનરૂપી દરવાજા પર વિવેકરૂપી ચોકીદારને બેસાડ, પછી નિશંક અને નિર્ભયપણે આત્મરાજાને મળી શકીશ. નિર્ભય નગરમાં સાધુ પુરુષની સંગતિરૂપ મજબૂત પોળ છે. એ પોળના દરવાજા પર સુવિવેક સતત જાગતો રહી પોળિયા એટલે ચોકીદારનું કામ કરે છે. આગમના અનુસારે તારી સાધનાનું તોલમાપ થશે. સાધક આત્માને પોતાના ભાવોની રક્ષા કરવી જરૂરી હોય છે અને તે માટે પોતાનાથી સમ કે અધિક એવા સાધુ પુરુષોનો સત્સંગ મળે તો તે ભાવો જળવાઈ રહે છે. સત્સંગથી કામ ક્રોધાદી આત્માને વિઘ્ન કરનાર ભાવો અંદરમાં આવતા અટકે છે. તેનાથી તત્કાળ ધ્યાન સિદ્ધિ થાય છે, તેમજ વિવેકરૂપી દ્વારપાળ સતત જાગતો હોય છે તેના કારણે આવતી ઉપાધિઓ સમાધિમાં ફેરવાઈ જાય છે. તેમજ પ્રભુના વચનામૃતો જેમાં સંગ્રહાયેલા છે તેવા અધ્યાત્મ ગ્રંથોને તોલી તોલીને પાન કરનાર શાસ્ત્ર પરિક્રમિત મતિઘર શાસ્ત્રયોગી પાયક તોલૈયું ત્યાં રહેલ હોવાથી તેનું ધ્યાન અન્યમાં ન જતા આત્મામાં જ વણાયેલું રહે છે. એટલે ત્યાં ભૂલ થવાનો સંભવ જ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ તોલમાપ કરવા માટે થડે બેઠેલા માણસોની નજર ત્રાજવાના મધ્યસ્થાને રહેલ તુલાદંડ ઉપર રહે છે, એની સામે જ સતત નજર રાખીને તોલમાપ કરવાથી તોલમાં ઓછુવતું આવવાનો સંભવ રહેતો નથી, તેમ સાધુ પુરુષોનો સત્સંગ આગમ ગ્રંથોનું અધ્યયન, પરિશીલન, પ્રતિપળે જાગ્રત વિવેકભાવ અને સતત ધ્યાન દશાના પ્રયત્નથી તારી સાધના કેટલી ચડિયાતી છે, કેટલી શ્રેષ્ઠ છે તેનું અનુમાન થશે. તારા અંતરમાં જાગ્રત થયેલ અનુભવ જ્ઞાન એ તારી સાધનાનું તોલમાપ થયું સમજવું, અને આ જ વિવેકની સજાગતા છે. સાધુ સંતોનો સમાગમ અને તેના દ્વારા પ્રાપ્ત સત્સંગથી શંકાઓ દૂર થાય છે, વિવેક જાગ્રત થાય છે, ઉત્તરોત્તર અંદરથી જ માર્ગની સૂઝ મળતી જાય છે, આમ મોક્ષ માર્ગ પર આરોહણ થતું જાય છે. દ્રઢ વિશ્વાસ વિતાગરો સુવિનોદી વ્યવહાર હો, મિત્ર વૈરાગ્ય વિહડે નહીં, ક્રીડા સુરતી અપાર હો. જેમ રાજ્ય પર અન્ય શત્રુ રાજ્યની આફત આવે તેની બાતમી તે રાજ્યનો વિશ્વાસુદૂત સ્વરૂપ બાતમીગર એના દ્વારા રાજ્યને મળે છે, તેમ મોક્ષરૂપી રાજ્યને પ્રાપ્ત કરવામાં વચ્ચે ઘણા ઘણા જોખમો આવે છે. પણ તારી સાધના ઉપર તું દ્રઢ વિશ્વાસ રાખજે કે સાધનામાં સ્થિર રહેવાથી તે બધા ભયો ચાલ્યા જવાના છે. માટે તારી સાધના ઉપરનો દ્રઢ વિશ્વાસ એ તારો વિશ્વાસુ દૂત છે, તેનો તું ભરોસો કરજે. તે તને સારા માઠા સંયોગોમાં બચાવશે, તારું રક્ષણ કરશે. સુવિનોદી વ્યવહાર હો, તારું હિત કે અહિત કરનારા તારા પૂર્વે કરેલા કર્મો છે. બાકી આ વિશ્વમાં કોઈ તારું શત્રુ કે મિત્ર નથી, યા કોઈ તારું હિત કે અહિત કરનાર નથી. તું જ તારું શત્રુ છે અને તું જ તારું મિત્ર છે. માટે તારા હિત કે અહિતના કરનારા પ્રત્યે તું સુવિનોદી વ્યવહાર કરજે, એટલે કે હસી ખુશીથી વર્તજે. આને સંતોએ સદવ્યવહારરૂપ આચરણા કહી છે. આત્મસ્વરૂપમાં સ્થિરતા આણનાર એવા વૈરાગ્યને મિત્ર સમાન માનીને તેની સાથે સંભાવે વર્તજે. તારા અંદરમાં પડેલા જુગ જુગના સંસ્કારો ગમે ત્યારે ઉછળી પડીને તારા ભાવને બગાડે નહીં, તારી સાધનાને કલુષિત ન કરે, ધ્યાનમાંથી તને ચલાયમાં ન કરે, તે માટે વૈરાગ્ય મિત્ર સાથે શુદ્ધતાથી વર્તજે કે જેથી તારું રક્ષણ થાય. પરમાત્મા મિલનમાં તારી સુરતા એટલે એકાગ્ર થયેલ દ્રષ્ટિનો તે વેળાએ કોઈ ભંગ ન કરે, અથવા સમતા સાથે ક્રીડા કરતી વેળાએ તારી સુરતાને કોઈ પીખી ન નાખે, અથવા જ્ઞાન દર્શન ચારિત્રમાં રમણતા વેળાએ કોઈ વિક્ષેપ ન પાડે, તે માટે તે સમયે તારી દ્રષ્ટિ સમતા સાથે ચાલતી ક્રીડામાં સ્થિર ન થતા તારા જ્ઞાયક ભાવમાં જ સ્થિર રહે, પકડાયેલી રહે, એ બહુ જ જરૂરી છે. જો ઉપયોગમાંથી જ્ઞાયક ભાવની પકડ છૂટી ગઈ તો તે જ ક્ષણથી પ્રતિ સમયે તારો આનંદ મોળો પડવા માંડશે. તારા અંતરમાં જ્ઞાયક ભાવનું મહત્વ બરાબર વસ્યું હશે, એની જબરજસ્ત પ્રતિષ્ઠા આત્મામાં ઊભી થઈ હશે. જ્ઞાયક ભાવ વિતરાગ ભાવ સિવાય બધું જ તુચ્છ અસાર સમજાયું હશે, તો જ આ શક્ય બનશે. ભાવના બાર નદી વહે, સમતા નીર ગંભીર હો, ધ્યાને ચહી વચો ભર્યો રહે, સમપન ભાવ સમીર હો. હે ચેતન, નિર્ભય નામની તારી નગરીમાં બાર બાર ભાવનારૂપ નદી વહી રહી છે, તેમાં સમતારૂપી જલ ભરેલું છે. જ્યારે નદીઓ પોતાના પિતા સમુદ્રને મળવા માટે જઈ રહી હોય છે ત્યારે સમુદ્ર તેઓને પોતાનામાં સમાવવા વધુને વધુ ગંભીર થતો જાય છે. ઘણી બધી નદીને પોતામાં સમાવવા છતાં તે કદી પણ ક્યારે પણ ઉછાછળો બનતો નથી અને એની જલ સપાટીમાં વૃદ્ધિ થતી નથી. તેમ હે ચેતન, તમે પણ ગંભીર ગુણવાળા બનશો તો તમે તમારા આત્માને વ્યાપક એવા પરમાત્મા સ્વરૂપે પરિણમાવી શકશો. ચારે દિશા અને વિદિશાની મધ્યમાં નાભી કમલદલ સ્થાન છે, ત્યાં સમતા ભાવરૂપી જલ ભર્યું રહે તે માટે તે તરફ ધ્યાન સ્થિર કરી ઉપયોગને ત્યાં જ ધરી રાખજો. અનિત્યાદિ બાર ભાવનાઓ ખરેખરી નદી જેવી છે, તેનાથી ભાવિત થનારને સમતાની પ્રાપ્તિ ખૂબ સુગમ બને છે. સિદ્ધર્ષિ ગણી મહારાજ ઉપમિતિમાં ચોથા પ્રસ્તાવમાં ચિત્ત સમાધાન નામનો મંડપ બતાવે છે, તેમાં નિસ્પૃહતા નામની વૈદિકા છે. તેના ઉપર જીવવીર્ય નામનું સિંહાસન છે, તેના ઉપર ધર્મરાજ દાન શીલ તપ ભાવ એમ ચાર મુખે બિરાજેલા છે। તેમાં આ બાર ભાવનાને ચારિત્ર ધર્મરાજાના ચોથા મુખ તરીકે બતાવી છે। નદીના પ્રવાહમાં વચ્ચે વચ્ચે ધરો આવે છે, ત્યાં પાણી ભરેલું રહે છે અને પછી આગળ ઉપર પાછું પ્રવાહિત થાય છે। પૂનામાં મૂળા મુઠાના સંગમ પર પાણીનો સંગ્રહ થાય છે, તેને ચહવચ્ચ કહેવાય છે। પાણીનો હોજ પણ ચહવચ્ચ કહેવાય। મોટી મોટી નદીઓમાં આવા દ્રઢ સરોવર હોય છે। નદીમાં પાણી તો સતત વહી જતું હોય છે, પણ દહમાં તો પાણી ભરેલું રહે છે, કારણ કે દહ ધરોના ક્ષેત્રમાં નદીનું તલ નીચું ગયેલું હોય છે। તેમ ભાવનામાં સમતા જલ વહેતું રહે છે, પણ ધ્યાનમાં તે એક જગ્યાએ સ્થિર થાય છે। સૌ પ્રથમ આત્માને ભાવનાથી ભાવિત કરી ત્યારબાદ ઉપયોગને નાભિ કમલદલ મણિપુર ચક્ર પર સ્થિર કરતા ઉપયોગની સ્થિરીકરણ થતાં આત્મા સમતારસ પામી શકે છે। નિર્ભયનગર તેના નાકે ભાવના નદી, તેમાં સમતા જલ અને તે નદીની વચ્ચે ધ્યાનરૂપી ધરો ચહીવચ્ચ છે। સિદ્ધર્ષિ ગણી મહારાજે ધ્યાન યોગને જૈન ધર્મનો સાર કહ્યો છે। પ્રત્યેક કૌશકની પૂર્વેમાં તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમનું ઉચ્ચારણ જ ધ્યાનનું મહાત્મ્ય દર્શાવે છે। એ નગરી પર સમપન ભાવ સમીર હો, સમપરિણામરૂપ પવન નિરંતર વાયા કરે છે। મતલબ તે નગરીમાં કોઈ ગરીબ તવંગર નથી, કોઈ ઉચ્ચ નીચ નથી, તેથી ત્યાંનું આખું વાતાવરણ સમાનતાથી ભરપૂર છે। જે નિરંતર ભાવનાનું અવલંબન લઈને પોતાની પરિણતિને ઘડે છે, તેના કષાયો સેજે સેજે ઉપશાંત થતા રહે છે, એટલે એને સમતારૂપી જલમાં ડૂબકી મારવી સહેલી પડે છે, અને જે તેમાં ડૂબકી મારે છે તેને ત્યાં ધ્યાન દ્વારા સ્થિરતા પણ અનુભવાય છે। આ સ્થિરતા અનુભવાતા ત્યાં પરિણતિ નિષ્કલ્લોલ તરંગ વિનાના જળ જેવી શાંત સ્થિર અને સમ અનુભવાય છે। એ જ પ્રમાણે જો સમર્પણ ભાવનો સમીર વહેતો રહે તો સરિતાનું સાગરરૂપ અને આત્માનું પરમાત્મા સ્વરૂપ પરિણમન ચરિતાર્થ થાય છે। ઉચાલો નગરી નહીં દુષ્ટ દુકાલન જોગ હો, ઇતિ અનિતિ વ્યાપે નહીં આનંદ ઘનપદ ભોગ હો। આ રીતે થવાથી મનમાંથી ઉછળતા તરંગો ઉચાટ બંધ થશે, મન સમાધિને પામશે, ચિત્ત પ્રસન્નતા અનુભવશે। પુણ્યાનુબંધી પુણ્યની વૃદ્ધિ થવાથી દુષ્કાળ દૂર થશે। ઇતિ ઉપદ્રવ ભય મારી મરકી સઘળા અનિષ્ટ યોગો ફેલાતા અટકશે અને પૃથ્વી પરથી એટલો પાપનો ભાર ઓછો થશે, અનિતિનું ચલણ પણ બંધ થઈ જશે, અને આમ સમતા સમાધિ ભાવોમાં રહેનાર આત્મા આનંદઘન પદનો ભોગતા બનશે। નિસ્પૃહ દેશ અને તેમાં નિર્ભય નગરી, ત્યાં રહેનારને તે નગરીમાંથી ઉચાળો ભરવાનો એટલે કે તે નગરી છોડી જવાનો પ્રસંગ ક્યારે પણ આવતો નથી। ત્યાં કોઈ પણ જાતની તકલીફ વિના શાંતિ સમાધિથી દીર્ઘકાળ સુધી રહી શકાય છે। ભાવના નદીના સમતા જલમાં ડૂબકી મારી ધ્યાનરૂપી સરોવરમાં અત્તરના હોજની જેમ સદા ત્યાં રહેવાનું હોય છે, સમપરિણતિની હવા ખાવાની હોય છે। એ નગરમાં દુષ્ટ લોકોને સ્થાન નથી, કારણ કે તે અંતરંગ દેશ અને અંતરંગ નગરી છે કે જ્યાં દુષ્ટોને પ્રવેશ જ નથી। ત્યાં તો મહાપુણ્યવાન ઉચ્ચ ચારિત્ર સંપન્ન સમતા સમાધિમાં નિરંતર રહેનારા ધ્યાનરૂપી ચહીવચ્ચમાં ડૂબકી મારનારા સમસ્થિતિની હવાને અનુભવનારા જીવોને જ સ્થાન છે। તે દેશ જ નિસ્પૃહ હોવાથી ત્યાંના દેશવાસીને કોઈ પણ ચીજની સ્પૃહા જ નથી, એટલે ત્યાં દુકાળનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી। ઇતિ એટલે ઉપદ્રવ, તેના સાત પ્રકાર ગણવામાં આવ્યા છે: અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પાકેલ અનાજ પર તીડ પડે, પાકેલ અનાજ પર ઉંદરોનો ઉપદ્રવ થાય, પક્ષીઓ સુડા વગેરે મોટી સંખ્યામાં આવી અનાજ ખાઈ જાય, પરચક્રનો ભય, અન્ય રાજાઓ ચડી આવે, ચોર અનાજને ઉપાડી જાય, આવા કોઈ ઉપદ્રવો તે નગરમાં નથી. એ નગરમાં અનીતિ અન્યાય નથી, અત્યાચાર નથી, દુરાચાર નથી, આ બધું નથી તો ત્યાં શું છે? તે કહે છે કે ત્યાં આનંદ ઘનપદનો વિલાસ છે, ભવ્ય શાંતિ છે, અંતરાત્મ દશાનો પરમ આનંદ છે, પરમાત્મ પદનો સાક્ષાત્કાર છે. ત્યાં કોઈ ઉચ્ચ નથી કે નીચ નથી, ઉપરી નથી કે સેવક નથી, બધા સાથે, પણ બધા પોતપોતામાં નિરાળા છતાં સર્વ સરખા અને સર્વ સ્વયંમાં પણ સમસ્થિતિમાં સદાકાળ માટે હોય છે એવું આ સમતાનગર આનંદનગર શિવપુર છે. અંતર્યામીની શોધમાં નીકળેલ યોગીરાજે માર્ગ બતાવવા સાથે અહીં મુકામ, એનું સ્થાન, નગર વિગતવાર બતાવી એની ઓળખ આપી છે. ગણિવર્ય સિદ્ધર્ષિ મહારાજની જેમ રૂપકોનો ઉપયોગ કરીને જીવને પ્રતિબોધ કરવા પ્રયત્ન કર્યો છે. અનાદિકાળથી મોહની નિદ્રામાં સોળ તાણીને સૂતેલા જીવને રૂપકવાળી કાવ્ય ભાષામાં માર્ગદર્શન આપતા તેઓ કહે છે કે તારે તારું સ્વરાજ્ય પ્રાપ્ત કરવું હોય અને હંમેશને માટે આત્માની સંસારમાં રહેલ સંકીર્ણ સ્થિતિને દૂર કરવી હોય તો તેઓ જીવને કહે, હે મારા દેવ, હે મારા રાજેન્દ્ર, હે મારા સાહેબા, જેવા પ્રેમોચ્ચારથી સંબોધિત કરી રહ્યા છે અને કહે છે કે તું જ્યાં અત્યારે વસે છે તે સંસાર તારો સ્વદેશ નથી, સ્વનગર નથી, આ તો પરદેશ છે. કશાયો તારા પર ચડી બેઠા છે, એ પરદેશી શાસકો છે. તારી સ્વસત્તા, આત્મસત્તા, જ્ઞાનસત્તા પર તેઓ ચડી બેઠા છે, તારા ઘરના એ માલિક બની બેઠા છે. માટે તું જાગીશ અને તું વિચાર કરીશ તો તને ખબર પડશે કે નિસ્પૃહ દેશ અને નિર્ભય નગર એ તારા આત્માના જ શુદ્ધ આત્મપ્રદેશો છે. વસ્તુ વિચાર રાજા પણ તું જ છે. નિર્મળ મનરૂપી મંત્રીની સહાય અને સલાહ વડે તું તારા તે દેશને જો અને તેને પ્રાપ્ત કર. આ મનુષ્ય ભવનું ટાણું કાલે વહી જશે, તે પહેલાં તું આ બધું બરાબર ઓળખી લે. તું કોણ, કોના ઘરનો, ક્યાંનો રહેવાસી અને ક્યાં ચડી ગયો છે? જરા અંદર જો, ઊંડો ઉતર અને તારા દેશમાં ચાલો જા. ત્યાં તને તારા સાચા કાયમી વસવાટ માટેના સ્વજનો મળશે. જેના અંતર આંગણામાં અનંત વૈભવ પડ્યો છે તેવા અંતર્યામી આ નિર્ભય નગરમાં વસે છે. એકમાત્ર જીવમાં જ જળ ચેતનને ભિન્નપણે વિચારવાની શક્તિ છે. જીવ સિવાય બીજા કોઈ પણ પદાર્થમાં તે શક્તિ નથી. બાહ્ય પદાર્થોની વિચારણામાંથી મુક્ત બની જે અંતર્વૃત્તિ તરફ વિચારણા દ્વારા ઢળે છે તે ચેતનને અહીં રાજા કયો છે. અને આત્માને બંધન તથા મુક્તિનું કારણ મન છે તે મનને અહીંયા મંત્રી કયો છે. રાજાનું મુખ્ય અંગ મંત્રી છે, તે સલાહકાર છે. જો મંત્રી સુબુદ્ધિવાળો હોય તો રાજ્ય ઉત્તમ પ્રકારનું ચાલે છે. તેમ અહીંયા નિર્મળ મન ઉપર જ આત્માની સ્થિતિ નિર્ભર છે. જેમ રાજા અને મંત્રી જુદા છે તેમ આત્મા અને મન બંને જુદા છે. જો મન નિર્મળ હોય તો વસ્તુ વિચારણામાં સરળતા રહે છે.